கோக்ஷீரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனம் தத்வலோசனம். மத்ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 6 ஜனவரி 2008. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரமவார் பத்திர சுவாத்தியாய் பத்திராங்க 493 આપણો સ્વાધ્યાય ચાલુ છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક. આત્માની ઓળખ, આત્માનો પરિચય એટલે સંકેત, નિજ પદની ઓળખાણ. હું કોણ છું એનું ભાન એ સંકેત કેવી રીતે પ્રાપ્ત થાય? આખો પરમાર્થનો માર્ગ આત્માના હિત માટે, આત્માના કલ્યાણ માટે, આત્માના મંગળ માટે અને આત્માની મુક્તિ માટે, પણ એ આત્મા શું એ જ ખબર નથી. એ આત્માનું સ્વરૂપ ખબર નથી, એના લક્ષણો ખબર નથી, એના ગુણ ખબર નથી, એના ધર્મ ખબર નથી. એને સ્વપ્નમાં પણ આત્મા શું છે ખ્યાલ નથી. આત્મા શબ્દ ક્યાંયથી સાંભળ્યો હોય તો ઠીક છે, પણ એ શબ્દને બોલતા એની સામે કોઈ બીજું સ્વરૂપ આવતું નથી. પોતાના શરીર સિવાય, પોતાના દેહ સિવાય, પોતાનું નામ રૂપ સિવાય આત્મા કહેતા એની પાસે કશું જ નથી આવતું. મારે મારું આત્માનું કલ્યાણ કરવું છે ત્યારે પણ પોતાનું જ કલ્યાણ, એટલે જે પર્યાય પોતે ધારણ કરી છે તેનું જ કલ્યાણ કરવું છે. ABC XYZ જે હોય તે. આત્મા કહેતા એને કોઈ બીજું ભિન્ન સ્વરૂપ લક્ષમાં આવતું નથી. જ્ઞાની પુરુષો કહે છે કે આવો આત્મા છે. જેમ આ બધા ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા છે એનું પ્રમાણ છે, ગુણને કારણે એનું પ્રમાણ છે. પરમાર્થ માર્ગમાં જ્યાં સુધી જીવ આ આત્મ સ્વરૂપની ઓળખ ન કરે ત્યાં સુધી એને આત્મસિદ્ધિ થાય કેવી રીતે? આત્મસિદ્ધિ માટેની પહેલી શરત આત્માની ઓળખાણ. અને ગજબ છે, અનંત કાળથી રખડે છે એને પોતાની જ ભાન નથી, પોતાના સ્વરૂપનો લક્ષ્ય નથી, ખ્યાલ નથી. એવા જીવ માટે કૃપાળુ દેવે માગણી તો પ્રભુશ્રીએ કરી છે કે હવે જો દેહ છૂટી જાય અને અમે સંકિત વિના જઈએ, એટલે કે પોતાના સ્વરૂપના ભાન વિના જઈએ, તો ફરી અનંત કાળ રખડવાનો થાય. પ્રભુ સમજીને જઈએ તો ક્યારેક મુક્તિ થશે. અધિકમાં અધિક અર્ધપુદ્ગલ પરાવર્તનમાં, પણ સમજીને જઈએ તો જગતમાં આવ્યા અને બધું જ સમજ્યા, ખૂબ ભણ્યા, ખૂબ શિક્ષણ લીધું, ખૂબ હર્યા ફર્યા, ચારે બાજુથી ઘણું જ્ઞાન મેળવું, પોતાના સ્વરૂપના જ્ઞાન સિવાય એની ખબર ન પડી, બાકીનું બધું જાણી લીધું અને દેહ છૂટી ગયો. જ્ઞાની પુરુષો કહે છે ફરીથી આ ચક્કર ચાલુ થઈ ગયું તારું. તને એ સ્થાન સુધી મૂક્યો હતો કે જ્યાં તું તારા સ્વરૂપની ઓળખ કરી શકે એવું મનુષ્યપણું, પાંચ ઇન્દ્રિય, મન, સંગનીપણું આ તને આપ્યું. ત્યાં સુધી પહોંચ્યો કોઈ પુણ્યના કારણથી, પણ પોતાને ઓળખ્યો નહીં, પોતાને જાણ્યો નહીં. આ આત્માની ઓળખાણ એને સંકેત કીધું છે જૈન દર્શનમાં, સમ્યક દર્શન, પોતાના નિજ સ્વરૂપનું ઓળખાણ, એનું ભાન પૂર્ણ પ્રાપ્તિ પછી છે. પણ પહેલાં હું દેહથી જુદો કોઈ અસ્તિત્વ છું, મારા ગુણ જુદા છે, મારો ધર્મ જુદો છે, મારું અસ્તિત્વ જુદું છે, એનું સ્વરૂપ જુદું છે. શરીર તે હું નથી, શરીર તે મારું નથી, હું તે શરીર નથી, આ ઇન્દ્રિયો તે હું નથી, એના વિષયો તે મારા નથી. આવી દ્રઢ શ્રદ્ધા અને સમ્યક શ્રદ્ધા કહે છે એ ક્યારે પ્રગટે? જો એને પોતાના અસ્તિત્વ તરફ લક્ષ્ય જાય તો. એ જતું નથી. ધર્મના નામે એટલી બધી ક્રિયા કરે, ક્રિયાકાંડ કરે, વિધિ વિધાન કરે, આખો દી એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, એ કે હું તો બસ હવે ધર્મમાં જ છું, ધર્મમાં છું, પણ જાતને જાણી નથી. શેનો ધર્મ કરસ તું, કોના લક્ષ્ય કરે છે, તારું લક્ષ્ય કોણ છે, ત્યાં પણ નથી. સંસાર લક્ષ્ય, શરીર લક્ષ્ય થતો ધર્મ, એ આત્માની સિદ્ધિ કરે કેવી રીતે? જ્ઞાની પુરુષ કહે છે કે બધી જ ક્રિયા કરો, બોધ સાથે કરો, ઉપયોગ સાથે કરો, અને ઉપયોગ એ આત્માનો ગુણ છે, એને જાણો. એક પદની આપણે વિચારણા કરી, આજે બીજા પદની વિચારણા કરીએ છીએ કે આત્મા નિત્ય છે. આત્મા છે એની વાત આપણે ગયા સ્વાધ્યાયમાં વિચારી. હવે જે આત્મા છે તે નિત્ય છે, તો વાત કરી હતી કે ઘટપટ આદિ પદાર્થ છે તેમ આત્મા છે. તો સાહેબ, ઘટપટ આદિ પદાર્થનો તો કઈ ઠેકાણો નથી, ગમે તે ક્ષણે એ પદાર્થ નષ્ટ થાય છે, તૂટી જાય છે, ફૂટી જાય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. જો ઘટપટ આદિ પદાર્થની સાથે આત્મ સ્વરૂપ સિદ્ધ કર્યું, પણ સાથે કહે છે કે એ જે દરેકના ગુણ જુદા છે એના એક ગુણની અંદર કે જે ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, કોઈ બે ક્ષણ, કોઈ પાંચ ક્ષણ, કોઈ બે કલાક, કોઈ પાંચ કલાક, કોઈ બે દિવસ, કોઈ પાંચ દિવસ, અને કોઈ બે વર્ષ કે પાંચ વર્ષ. આ ઘટપટ આદિ પદાર્થો છે, કપડું બહુ ટકાઉ છે તો ચાલશે, કેટલું ચાલશે, લાંબુ ચાલશે, 15-20 વર્ષ ચાલશે. આ ઘડો કેટલું ચાલશે, જાળવીને રાખશો તો વર બે વર ચાલશે, પણ કે કાયમ રે? એ ઘટ છે અને પટ છે, એ અમુક કાળવર્તી છે, એટલે એને કાળને મર્યાદા છે. એની કાળની મર્યાદા છે, કંઈ ન કરો તો સ્વયં નષ્ટ થઈ જાય. ઉપયોગ ન કરીએ તો પણ પદાર્થનું સ્વરૂપ જ એવું છે કે એ પોતાની મેળે નષ્ટ થઈ જાય, ક્ષીણતાને ભજે. એક ઘડો લઈ આવ્યા ને વાપરતા જ નથી ને એમને એમ રાખી મૂક્યો તો કે જે 100 વર્ષે એને અડો તો જીર્ણ શીર્ણ થઈ જશે, હાથમાં કંઈ એનું પેલું કાંઠલો લીધો હોય તો નીચેનું બધું તૂટી જશે. એમ કપડું કબાટમાં રાખી જ મૂક્યું હોય, કોઈ દિવસ ન પહેર્યું હોય તો જ્યારે કાઢો ત્યારે લીરા ઉડશે, એના તાણા વાણા બધા જુદા પડી જશે. કારણ કે એ ઘટ અને પટ એ પદાર્થ છે, એ કાળવર્તી છે, એનો કાળ મર્યાદિત છે, 25-50 વર્ષ કે જે અનંત કાળના હિસાબે તો આનો કોઈ હિસાબ ગણતરી જ નથી. પણ આપણને એમ થાય કે ઓહો 50 વર્ષ બહુ સરસ, ઘણું ટકાઉ, એ તો જીવનું અજ્ઞાન છે. આપણું ગણિત છે ને, આપણું ગણિત સંખ્યાના ઉપર આધાર છે, અને આ પરમાર્થ તત્વનું ગણિત અનંતતા ઉપર છે, એ તો સંખ્યાથી જ છે. જૈન દર્શનમાં તો સંખ્યાથી અસંખ્યાતા અને અસંખ્યાતાથી અનંતા, આવી તો કાળની ગણના છે. કાળનું આ સ્વરૂપ છે, અનાદિ અનંત એનું સ્વરૂપ છે, એમાં 25-50 વર્ષનો કોઈ હિસાબ જ નથી. પણ આ બધા પદાર્થો અમુક કાળવર્તી છે, મર્યાદા છે. આત્મા ત્રિકાળવર્તી છે. આ જે પદાર્થની વાત કરી, જે પદાર્થના હોવાપણાની વાત કરી, જેનો ગુણ બતાવ્યો કે સ્વ પર પ્રકાશક ગુણ છે, એવા ગુણવાળો આત્મા નામનો જે પદાર્થ છે તે ઘટપટ આદિ પદાર્થની જેમ છે ખરો, પણ પેલા પદાર્થ અમુક કાળવર્તી છે અને આ પદાર્થ આત્મા નામનો પદાર્થ છે એ ત્રિકાળવર્તી છે. આ પેલું એમ લખશે, ત્રિકાળવર્તી આત્માનો પદાર્થ છે તો આ પદાર્થ ઘટપટ હતા ત્યાર પહેલા પણ છે અને ઘટપટ નહીં હોય તો પણ છે. એને કાળનું કોઈ બંધન નથી, કાળની કોઈ મર્યાદા નથી, કાળની કોઈ અવધિ નથી. આ આત્મા ત્રિકાળવર્તી છે એવો એક પણ કાળ નથી કે જ્યારે આ આત્મા ન હતો. એવો કાળ છે કે આ મારું શરીર નહોતું, એ તો વારંવાર યાદ આવે ને. કેટલા થયા તમને? 45 થયા, 50 થયા, 55 થયા, ત્યાર પહેલા? અરે 50 વરે તો જૈનમો ભાઈ. એને પોતાની શરૂઆત ક્યાંથી ગણે છે? બર્થ ડેટ એવી યાદ રાખી લીધી છે. એને પોતાના શરીરની બર્થ ડેટની ખબર છે, આત્માના બર્થ ડેટની ખબર છે. એનું સર્ટિફિકેટ કઈ મ્યુનિસિપાલિટી આપશે? કયો ડોક્ટરનું પ્રમાણપત્ર આપશે? કઈ હોસ્પિટલ કહે કે આનો જન્મ અમારે ત્યાં થયો હતો? કે એનું ડેથ સર્ટિફિકેટ કોઈ નહીં આપે? ત્રિકાળમાં જેમ બર્થ સર્ટિફિકેટ નથી મળવાનું, એમ ડેથ સર્ટિફિકેટ, મરણ ચિઠ્ઠી મળશે મ્યુનિસિપાલિટીની, ત્યાં શરીરને હળગાવવા માટે ચિઠ્ઠી લેવો લે સ્મશાનવાળો કહે. પણ હાઈલો ગયો, એ કઈ ચિઠ્ઠી લઈને ગયો અને કોની લઈને ગયો? ત્રિકાળ છે. વિચાર કરીને આ ત્રિકાળની વાત લઈ લેવાની. ઘણીવાર આપણે શબ્દ બોલીએ છીએ પણ એના અર્થ સાથે જોડાતા નથી. ત્રિકાળ છે. ત્રિકાળ એટલે ખૂબ ટકશે એમ નહીં. ત્રિકાળનો અર્થ તારે લક્ષમાં લેવો પડે કે અનંતો કાળ ગયો અને અનંતો કાળ આવશે હજુ, તો પણ આનું અસ્તિત્વ મટી શકે એમ નથી, ટળી શકે એમ નથી. આત્મા ત્રિકાળ છે. એવો કોઈ કાળ નહોતો કે જ્યારે હું નહોતો, આ આત્મા નહોતો, અને એવો કોઈ કાળ નહીં હશે કે જ્યારે આ આત્મા નહીં હોય. આટલી બધી વિભાવના જ્યારે પોતાની વિચાર કરતા, ત્રિકાળ કહેતા જેને આખો એનું કાળનું અખંડ સ્વરૂપ અને અભેદ સ્વરૂપ લક્ષમાં આવે અને એની સાથે પોતાના અસ્તિત્વનો ખ્યાલ પડે કે આત્મા ત્રિકાળ છે. ત્રિકાળ કહેતા તો હવે એવો કયો સમય વિચારવો કે જ્યારે આનું અસ્તિત્વ નથી? તો હું જે છું એ ક્યારથી છું અને ક્યાં સુધી છું? ત્રિકાળ. આત્મા ત્રિકાળવર્તી છે. એ એક શબ્દની પરિભાષાની અંદર તો નિજ સ્વરૂપનો કેવો ખ્યાલ આવે. કેટલી કેટલી આપણી ટૂંકી ટૂંકી વાતો હોય છે, સમયવર્તી બધી વાતો હોય છે, અને એમાં આપણે અટવાઈ જઈએ છીએ, ગૂંચવાઈ જઈએ છીએ, રોકાઈ જઈએ છીએ. જે સુખ દુઃખ છે એ તો શરીરના છે, દેહના છે. જે પ્રસંગો છે એ તો શરીર સાથેના છે, એમાં જીવ રોકાઈ ગયો છે. મારે આટલું થાય તો આમને, મારે આટલું કરી લઉં તો આટલું, હવે આટલું ગોઠવાઈ જાય તો સારું, કેની વાત તું કરસ કોની? જે દેહ છે એને આધારિત જે જીવન છે એ તો કાળવર્તી છે, અમુક કાળવર્તી છે. સારું છે કે આ સમાજશાસ્ત્રીઓ કહી દીધું કે હો વરતી વધારે તારા નથી. થાય ઘણા હો, પણ છતાં કોઈને કંઈ કહેવું હોય તો કે તમે હો વરે ના થાજો. કેમ ભાઈ? એક તો દવામાં તને વાંધો આવ્યો, હું વહેલો મરી જાઉં એવું તું કહેશ? પણ ઓલો કહે કે મને ખાતરી છે કે તું હો વરે કાઢ એમ. કારણ કે તું જેને તું માનસ એક અમુક કાળ વર્તી છો, ત્રિકાળ નથી. હવે પાંચ પછી આમ કેમ વધારે જીવ તો શું કરીશ? અને પછી જો ઓલો જાજુ કહે તો કે એમાં તું ખાટલામાં પડ્યો રહીશ, એના કરતાં મરી જાય. આખી પોતાની ઓળખ ખોટી અને ઓળખ સાથેની બધી વિચારણા એ પણ ખોટી. આત્મા ત્રિકાળ વર્તી છે. જ્યારે હું સુખી હું દુઃખી, મને આ જોઈએ મને આમ થવું જોઈએ, મારે આ કરવું છે, આવું જ્યારે હું સંબંધી વિચારણા આવે ત્યારે અહમ આધારિત વિચારણા છે. એ જો આત્મા આધારિત વિચારણા થાય અને આત્મા ત્રિકાળ છે એમ વિચારણા થાય, ત્રિકાળના સંદર્ભમાં વિચારણા થાય, તો આ જગતના બધા પ્રસંગો કેટલો સમય, કઈ એક સેકન્ડ એ પણ નહીં, એ પણ મોટી પડે. અનંત કાળમાં આપણો, જેમ ઘણી વાર કોઈ વાર ડૉક્ટર એમ કે તમને આ દેવાનું છે, ઇન્જેક્શન અથવા કાપકૂપ કરવી છે, આ સર્જરી છે, પણ એક મિનિટ જ જરાક થોડુંક દુઃખ લાગશે, પછી કંઈ ખબર એ નહીં પડે. ઇન્જેક્શન આપે તો એનો જે દર્દ હોય, જે થોડી પીડા, એ કેટલો સમય હોય, કાંઈ ન હોય. ભય ઘણો હોય પણ બીકું પીડા કાંઈ ન હોય. એમ આખા જીવનની અંદર મળેલા દુઃખો એ અનંત કાળ, આત્મા ત્રિકાળ છે તો એ કેટલા સમય લે. અરે અમે તો જિંદગીભર દુઃખી રહ્યા. અરે તારી જિંદગીભરનું દુઃખ એક સમયનું દુઃખ પણ નથી. જો આત્મા ત્રિકાળ છે એ વિભાવના સાથે તારો વિચાર ચાલી શકે, અને એ વાત જો તારી સમજમાં આવે કે મારું સ્વરૂપ હું તો ત્રિકાળ છું, ઘટપટ આદિ પદાર્થો, ઘર મકાન જમીન સંગ્રહ પરિગ્રહની વસ્તુઓ, આ બધી જ જે કાંઈ જગતમાં છે આ બધી જ કાળવર્તી છે. એને અવધિ છે, એને કાળની મર્યાદા છે, એનું સ્વરૂપ પલટાઈ જશે, એનું સ્વરૂપ નાશ થશે, એ કાયમ ટકી શકે એમ નથી. જે રૂપમાં આપણે જે ચીજને જોઈએ છીએ એ ચીજ એ જ રૂપની અંદર ત્રિકાળ રહી શકે નહીં. આ આત્મા એ જુએ છે અને જાણે છે, એનો સ્વભાવ છે જોવું ને જાણવું. હવે જેને જેને જુએ છે, જે જે પદાર્થને જુએ છે, મોટા મોટા પહાડો જુએ, ડેમ જુએ, નદીઓ જુએ, પુલ જુએ, મોટી રચનાઓ જુએ, ભવ્ય મહાલયો જુએ, અદ્ભુત દુનિયાની અજાયબીઓ જુએ, દુનિયા આખીની અંદર ચક્કર મારે કે આવું જોયું આવું જોયું, એ જે જોયું એ ત્રિકાળ છે કે કાળવર્તી છે. જે જે જોશો તે કાળવર્તી છે. જગતમાં કોઈ ચીજ ત્રિકાળ નથી. જોનારો ત્રિકાળ છે. ત્રિકાળ હોય તો એક આત્મા ત્રિકાળવર્તી છે, પદાર્થ ત્રિકાળવર્તી નથી. જોનારો જે છે ત્રિકાળવર્તી છે. જગતની કોઈ ચીજ ત્રિકાળ નથી, કારણ કે બધી ચીજ એ પૂદગલનું સ્વરૂપ છે, પૂદગલની રચના છે, અને એ રચના એ ત્રિકાળ રહે નહીં. સડન પડન ગલન પૂરણ આ બધા પૂદગલના ધર્મો છે. ત્યારે આત્માની અંદર સત શબ્દ છે, કાયમ હોવું, ત્રિકાળ હોવું, આજે છે, ગઈકાલે હતું, આવતીકાલે પણ છે. આવું જેનું સ્વરૂપ છે, જેનું અસ્તિત્વ કાળથી અબાધિત છે, એને ત્રિકાળ કહેવાય. તો હું આત્મા છું, મારું સ્વરૂપ એ આત્મ સ્વરૂપ શુદ્ધ ચેતના સ્વરૂપ છે. એના ગુણ જુદા છે, ઘટપટના જે ગુણ છે એના નથી, ભેળા થવું વિખરાવું એ ગુણ એનો નથી, સળવું પડવું એ ગુણ એનો નથી, ગંધ રસ વર્ણ રસ અને સ્પર્શ એ ગુણ એના નથી, એ બધા ક્ષય થવાને પાત્ર છે, ક્ષીણ થવાને પાત્ર છે, એ આત્માના ગુણ નથી. ત્રિકાળ છે તો એના ગુણો ત્રિકાળમાં, એનું જાણપણું ત્રિકાળ છે. આત્માનું જાણપણું જોવાપણું એ ત્રિકાળ છે, એની ચેતના ત્રિકાળ છે. તો આવો આત્મા ત્રિકાળવર્તી છે. બાકીના બધા જ પદાર્થો જગતની અંદર આપણી જેટલી જેટલી તાકાત અને સ્મૃતિઓ એના ઉપર વિચારી લેવા, બધા પદાર્થો વિચારી લેવા, જગતમાં જે જે આપણે જોયું હોય તે અને એના ઉપર એક નિર્ણય ઉપર આવીને ઊભો રહ્યું કે આ બધા જ પદાર્થો અમુક કાળવર્તી છે, કોઈ લાંબુ ચાલશે, કોઈ ટૂંકો ચાલશે, પરંતુ બધું જ વસ્તુ આખરે કાળની ગર્તામાં ચાલી જશે, નહીંતર ખંડેરના દર્શન ક્યાંથી થાય? દુનિયામાં એ જોવા જેવી ચીજ હોય છે કે એક વખત ત્યાં આમ હતું, લાખો કરોડો વર્ષ પહેલા આ હિમાલય હતો, અહીંયા ખીણ હતી ને, કંઈક ફેરફાર થયો ને, કરોડો વર્ષ ભલે ત્યાં, એમાં આપણને કંઈક કરોડ નહીં પછી કલ્પના આવે નહીં, પણ અમુક બધા પદાર્થો કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. જે આત્મા છે તે નિત્ય છે, અવિનાશી છે. હું છું એટલું જ નહીં, આ બીજું તત્વ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે, આત્માની ઓળખ મેળવવાની છે, આત્માનો પરિચય કરવાનો છે. જે રૂપે હું છું અત્યાર સુધી ક્યારેય ભાનમાં નથી આવ્યું મારું પોતાનું સ્વરૂપ, હવે એને ઓળખવાનું છે. તો પેલા કીધું કે જેમ જગતમાં પદાર્થો છે એમ તું છો, આ કોઈ કલ્પના નથી. એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. જ્ઞાની પુરુષ કહે છે, હે શિષ્ય, આ કલ્પના નથી, આ વિભંગ એટલે કોઈ જૂઠ નથી, આ કોઈ અસત્ય કે અવાસ્તવિક નથી, આ કપોળ કલ્પિત વાત નથી, ઇટ ઇઝ નોટ સેરો, આ તો પ્રત્યક્ષ જેને કહે વાસ્તવિક. કઈ નર પંચમ કાળની અમે તમને આત્માની વાત કરીએ છીએ, એનું સ્વરૂપ અભંગ રૂપની અંદર કેટલાય લોકોએ આ કાળમાં પણ અનુભવ્યું છે. આ કાળમાં પણ આત્મા સ્વરૂપે જીવે છે. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, એને જુદી નથી જોઈ. વસ્તુનો ભંગ થાય, મકાનોનો ભંગ થાય, ફર્નિચરનો ભંગ થાય, આ આત્મ તત્વ છે, અભંગ છે. જેમ છે તેમ, જેવું એનું સ્વરૂપ છે તે આપણે એક પત્ર વિચારી ગયા, સમતા રમતા ઉરતતા, એમાં પેલું સમતા બતાવ્યું, અસંખ્યાત પ્રદેશી આત્મા અનંત કાળ સુધી રખડવા છતાં, આથડવા છતાં, કૂટાવા પીટાવા, આ બધી રઝળ પાઠ છતાં એ સમતા, એટલે એના બધા જ પ્રદેશો સમ છે, એક પણ પ્રદેશ આગો પાછો થયો, ઓછો વધતો થયો, એની કોઈ હાનિ વૃદ્ધિ થઈ નથી. બધા જ પ્રદેશો પોતાના અનંત ગુણો સાથે અને અનંત ધર્મો સાથે એ જ પ્રકારે વિદ્યમાન છે. અનંત કાળ પોતાની ઓળખાણ વિના ગયો છે, પર સંગમાં ગયો છે, પરની સાથે રહ્યો છે, પરની સાથે એકરૂપ થયો છે, પર નાશ પામ્યું છે, પોતાને એવો એવો ને એવો ઉભો છે, બીજું પર પકડી લીધું છે, એક દેહ ગયો બીજો દેહ પકડી લીધો, એક શરીર ગયું બીજું શરીર પકડી લીધું, પણ પોતે તો અખંડ અભંગ આત્મતત્વ ત્રિકાળવર્તી છે. એવું ત્રિકાળવર્તી સ્વરૂપ જગતનો પ્રત્યેક પદાર્થ નાશવંત છે. આત્મા ત્રિકાળવર્તી છે. કેમ ત્રિકાળવર્તી તમેને કહો છો? તો કે ઘટપટ આદિ સંયોગે કરીને પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. જુઓ, પુદ્ગલ અને ચેતન એનું આ ભેદ જ્ઞાન કરાવે છે કે ઘટપટ આદિ જે પદાર્થો છે તે સંયોગે કરીને પદાર્થ છે. કોઈ ઘટ પોતાની મેળે નિર્મિત છે, કોઈ પટ પોતાની મેળે નિર્મિત છે, એવું જગતનું કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ, ભૌતિક કોઈ પણ અસ્તિત્વ, વિચ ઇઝ મેટર, એ સંયોગ વિના બની શકે નહીં. સંયોગથી બનેલો પદાર્થ છે. દરેક પદાર્થ હોય તો પૂછવું કે કેમ બન્યો, તો એની કોઈ ને કોઈ પ્રકારની પ્રક્રિયા હશે, પ્રોસેસ જેને કહીએ, કે આમ છે માટે બહેનો આ મકાન કેમ બન્યું. તો કે ભાઈ ઈંટ ચૂનો પથ્થર માટી આ છે તે છે બધું ભેગા થયા, કડિયા આવ્યો, આ ઘડો કેમ બન્યો, આ માટી લીધી, પાણી નાખ્યું, ચાક દંડ કુંભાર આ બધું, કોઈ પણ જગતની ચીજ લઈ લો, હીરો લઈ લે. તો કે ભાઈ ખાણ હતી ને ખાણની અંદર એવા પેલા કોલસા હતા ને કોલસામાંથી પાછું હીરો થયો, આટલા વર્ષ સુધી ને આટલા અબજો વર્ષના દબાણ આવે વગેરે 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 વગેરે. પણ દેર ઇઝ અ પ્રોસેસ. સમજમાં આવે કે ન આવે, પ્રોસેસ છે. શુદ્ધ સ્વર્ણ ક્યાંય જગતમાંથી મળતું નથી. કાકા સાહેબની લગડી જેવું ખોટેકનું હોનું ક્યાંયથી ન મળે દુનિયામાં કોઈ જગ્યાએ. કનક પાષાણ મળે છે અને કનક પાષાણનું એની પ્રોસેસ થાય છે, એ પ્રોસેસમાંથી એની શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. એમ લોહ પાષાણ મળે એવા લોહ પાષાણમાંથી જમશેદપુરની અંદર આ તાતાને લોહ પાષાણ દેખાણું કે અહીંની જમીન કંઈક જુદી લાગે છે, અને એને જોયું તો આની અંદર કંઈક બીજા મેટલનો અંશ છે, અને એણે લોખંડની શોધ કરીને કારખાનું નાખ્યું, જમશેદપુર થઈ ગયું, પૈસા ખૂબ કમાણા. પણ એને અહીંયાથી કનક પાષાણ લોહ પાષાણ મળે, પણ કંઈ લોઢું દુનિયામાંથી કંઈ મળે નહીં. બધા જ પદાર્થો જગતની અંદર જે છે તે જર ઝવેરાત ફર્નિચર મકાન બધી જાયદાદ જે કંઈ ગણો તે આટલા મોટા એન્જિનિયરિંગના પુલો વગેરે બધા છે, એ બધા સંયોગે કરીને પદાર્થ છે. ઘટપટ આદિ સંયોગે કરીને પદાર્થ છે. જગતનો કોઈ પદાર્થ સંયોગ વિનાનો નથી. એની રેસીપી છે, એની પ્રોસેસ છે, એની પ્રોસિજર છે. કંઈ પણ વસ્તુ હોય તો કેમ બને એટલે એની શોધખોળ થાય, અને એ શોધખોળની પેટર્ન થાય કે હવે આ બીજો ન બનાવી શકે તો જ મને એનો લાભ મળે. દુનિયામાં જેટલી વસ્તુ છે ભૌતિક પદાર્થ, ઘટપટ આદિ કહેતા જગતના તમામ પદાર્થો, એ પદાર્થોની ઉત્પત્તિનું કારણ સંયોગ છે. કોઈ વિશેષ પ્રકારનો સંયોગ હોય, આમ થાય તેમ થાય, આટલો કાળ થાય, આટલું પ્રેશર આવે, આટલી ગરમી આવે, આવી ઠંડી આવે, આટલું પાણી આવે અથવા સુકાઈ જાય, તો આ વસ્તુ બને. વૈજ્ઞાનિકોએ દરેક વસ્તુની અંદરના કાર્ય કારણના સિદ્ધાંતોના આધાર ઉપર એની ઉત્પત્તિના સંયોગો બતાવ્યા છે, અને હજુ બતાવ્યા કરશે. કેમ કે વિજ્ઞાન છે એ અનંત છે, ચાલ્યા જ કરશે. હજી આ પૂદગલ ભૌતિક પદાર્થનું પણ પૂરેપૂરું જ્ઞાન આ 21મી સદીના વૈજ્ઞાનિકોને પણ નથી, જે જ્ઞાન સર્વજ્ઞના જ્ઞાનમાં છે. જે પૃથ્વીની અસ્તિત્વ, ખગોળનું અસ્તિત્વ, આ બધા જ દુનિયા અંદર નક્ષત્ર તારા ગ્રહ વગેરે શું છે, આ બધાનું હજી શોધવાનું છે. શોધે છે, શોધી રહ્યા છે, ચાલે છે. પણ આ બધામાંથી સંયોગ બતાય છે. એક એક વસ્તુ જેટલું જેટલું વિજ્ઞાનની શોધ આવે છે એ બધા સંયોગોને સિદ્ધ કરે છે, કે દરેક વસ્તુ એ કંઈક સંયોગી છે. સબ્જેક્ટ ટુ સર્ટન કન્ડિશન્સ, સબ્જેક્ટ ટુ સર્ટન એઝમ્પશન્સ એન્ડ સબ્જેક્ટ ટુ સર્ટન સર્કમસ્ટન્સીસ, તો જ આ બને, નહીં તો ન બને. એટલે બધી જ વસ્તુ બધે નથી બનતી. કા તો કે એ જે કાંઈ એવું આબોહવા વાયુમંડળ એ સર્કમસ્ટન્સીસ જે અહીંયા છે તે ત્યાં નથી, જે ત્યાં છે તે અહીંયા નથી, માટે નહીં થાય. જગતનો દરેક પદાર્થ, ભૌતિક દરેક પદાર્થ સંયોગિક છે. સંયોગ એટલે કોઈને કોઈ પ્રકારની મેળવણી, કોઈને કોઈ પ્રકારનું જોડાણ, અને કોઈને કોઈ આસપાસનું પાછું સંયોગમાં પદાર્થ પણ જોઈએ અને સાથોસાથ બાહ્ય પરિસ્થિતિ પણ જોઈએ. રોટલી ઘઉંમાંથી જ બની છે, પણ અગ્નિ વિના રોટલી ન થાય, અને અગ્નિ રોટલીમાં નથી પણ અગ્નિ વિના થાય નહીં. તો રોટલીની અંદર લોટ
એનો સંયોગનું કારણ છે. સાથોસાથ એની પરિસ્થિતિ પણ જોઈએ કે અમુક તાપ જોઈએ. તાવડી ઉપર રોટલી થાય પણ ટાઢી તાવડી ઉપર થાય? ટાઢી તાવડી ઉપર ન થાય. એને સંયોગોમાં બધું આવી જાય, એનું કન્ટેન્ટ આવી જાય, એનું કન્ડિશન આવી જાય અને એના એઝમ્પશન્સ આવી જાય. આમ હોય તો જ થાય, નહીં તો નહીં થાય. પાછું બધું કહેતા કહીએ પાછું, આવું હોય તો જ થાય, નહીં તો નહીં. આ સંયોગ, સંયોગમાં ધારણા હોય, સંયોગમાં પદાર્થ હોય, સંયોગમાં સંયોજન હોય, સંયોગની અંદર આસપાસની પરિસ્થિતિ હોય કે અમુક સ્થિતિ પરિસ્થિતિને શરતોને આધીન, ધારણાને આધીન ત્યારે વસ્તુ નિર્માણ થાય. એમને ન થાય તો બધી વસ્તુ બધે જ હોય. તો જગતની અંદર એ પ્રકારની એવું ન બને કે આ દેશની આ સ્પેશિયાલિટી છે, આની આ સ્પેશિયાલિટી છે. સ્પેશિયાલિટી આવી ત્યાં જ બતી ગયો કે આની પાસેની પ્રોસેસ છે, બીજા પાસે નથી. હી નોઝ ધ થિંગ. ઉત્પત્તિના જે કારણો છે એટલે એને વૈજ્ઞાનિક રીતે પ્રૂવ કરી શકાય આ છે કે નહીં, તો કે તપાસો એ સંયોગોથી, એને જુઓ એ વસ્તુમાં કેટલી ભેળસેળ છે, કેટલું સાચું છે, કેટલું ખોટું છે, બધું ખબર પડી જશે. સંયોગ એટલે કે છે કે લેબોરેટરીની અંદર પદાર્થની પરીક્ષા થાય, આત્માની ન થાય. આત્માની પરીક્ષા લેબોરેટરીમાં ના થાય. ઘટપટ આદિ સંયોગે કરીને પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. આત્મા કેવી રીતે બન્યો, કયા સંયોગો ભેગા થયા, કયું તત્વ ભેગું થયું, કેની કેટલી ભેળસેળ કેટલા ડિગ્રીમાં કરી, જેમ પેલું આવે છે ને કે આટલું બે તોલા આ લેજો, બે તોલા આ લેજો, પાંચ તોલા આ લેજો, એમ કરીને કોઈ પદાર્થ બને એની રેસીપી કહેવાય. આત્માની રેસીપી શું? આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. એની ઉત્પત્તિ માટે કોઈ હવામાન, કોઈ દેશ, કોઈ જમીન, કોઈ માટી, કોઈ કાંઈ એની જરૂર પડે? કાંઈ જરૂર નથી. આ બે તત્વને બરોબર આ સમ્યક દર્શન કરવું છે. આપણે આખા પદાર્થોના જગતમાં રહીએ છીએ, એમાંથી આત્માને જુદો તારવવાનો છે. આ ભેદ જ્ઞાનની પ્રક્રિયા છે કે બધાની વચ્ચે હોવા છતાં હું બધાથી ભિન્ન છું. આ પરિણામ છે સંકેતનું. જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ. અરે હું સ્વભાવે કરીને છું, એક પણ પરમાણુ કે એક પણ પદાર્થને કોઈ સંગ છે એને કારણે હું છું એવી વાત રહેતી નથી. કોઈ એની મેળવણીથી હું થયો છું એવી વાત પણ નથી. કોઈ પ્રોસેસ કરી છે, પ્રક્રિયા કરી છે લેબોરેટરીની અંદર એવી વાત પણ નથી. કોઈ આસપાસની એવી પરિસ્થિતિ હતી એના કારણે પેદા થયો જીવ, જીવ અનુત્પન્ન છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ સંયોગો આત્માની ઉત્પત્તિ માટે અનુભવ યોગ્ય થતા નથી. આવો ક્યાંય અનુભવમાં આવતું નથી. જગતમાં રોજ નવી નવી શોધ થાય છે, અનુભવમાં આવે છે વૈજ્ઞાનિકોને, જેણે આ પ્રકારનો અભ્યાસ કર્યો છે કે અહીંયાથી આ પેદા થયું, અહીંયાથી આ વિટામિન મેળવ્યું, અહીંયાથી આ પ્રકારની આવી શક્તિ મળી, કેમ કે જુએ છે એટલે કંઈ ને કંઈ અનુભવમાં આવે છે કે આનું આમ થતા આ પરિસ્થિતિ થાય, જો આવી સ્થિતિ થાય તો આવું પરિણામ મળે, પરિણામની શોધ કરે છે. હજી સુધી જગતની અંદર એવું કોઈ વૈજ્ઞાનિકે કહ્યું નહીં કે આવી આવી સ્થિતિ જોતા અમે અહીંયા જીવને ઉત્પન્ન થતા જોયો. જીવ ઉત્પન્ન થઈ ગયો કે જે જાણે, જેનામાં જ્ઞાતા ગુણ, જેનામાં દ્રષ્ટા ગુણ, આવો કોઈ જીવ ઉત્પન્ન થયો. ચૈતન્ય ગુણ જેના વિશે છે, સ્વપર પ્રકાશક ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેના વિશે છે, આવો ગુણ ઉત્પન્ન થયેલો પદાર્થ ક્યાંય મેળ્યો નથી. બાય પ્રોડક્ટ્સમાં કેટલી જગ્યા કેટલાય પદાર્થો મળ્યા દુનિયામાં, જેમ મૂળ શોધ કરતા કરતા જેમ મળ્યું છે એમ શોધ કરતા કરતા ન ધારેલી વસ્તુ પણ મળી છે. બરાબર છે ને? ઓલો કે કાગળ બનાવતો તો બ્લોટિંગ પેપર બની ગયું ને, આ બનાવતો તેમાં આ બની ગયું ને, ઇડલી બનાવતો તેમાં લઈ બની જાય બને, એમાંથી જ બધું સંશોધન થયું કે આ તો આ કરતા કરતા આવું થઈ ગયું. શીરો બનાવતા બનાવતા ગુંદર બની ગયો. ગોળ પાપડી આપજો તો કે હથોડી ભેગી લેતા આવજો. આ ક્યાંથી થયું? આ પ્રોસેસનું પરિણામ છે બધું. એ બધી પ્રોસેસ, એની અંદર કઈ ફેરફાર થાય તો પાછો નવો પદાર્થ બને, અને નવો પદાર્થ પણ દુનિયાની અંદર શોધ કહેવાય, વૈજ્ઞાનિક. અને એવો જો કોઈએ ન શોધ્યો હોય તો એને નોબેલ પ્રાઇઝ મળી જાય. કે આ કોઈને ખબર નહોતી આવું થાય છે. આમ તો ગણ પણ થાય કે કાંઈ ખબર નહોતી, અજ્ઞાનતાની અંદર આ તો લોટરી લાગી ગઈ. અરે દેશ શોધવા જતા અમેરિકા દેખાઈ ગયો, નીકળો તો ઓલો હિન્દુસ્તાનમાં આવવા, અને પહોંચી ગયો. આ બધી જ દુનિયામાં શોધ છે. કોઈ નવો તારો દેખાય, કોઈ નવું નક્ષત્ર દેખાય, કોઈ નવી ગુફાઓ મળે, કોઈ નવી નદીઓ મળે, કોઈ નવા પહાડો મળે, કોઈ નવી ખીણ મળે. આ દુનિયાની અંદર રોજે રોજ કેટલું સંશોધન ચાલે છે. આ કહે છે કે એમ તો કયો કે કોઈ સંયોગો એવા અનુભવ ગોચર થયા કે અહીંયાથી આત્મા મળશે. એવી કોઈ પ્રોસેસમાંથી કોઈને કાંઈ એવું થયું? પાણી ઉકળતું હતું, તપેલાની વરાળ જોઈને ઓલાએ સ્ટીમ એન્જિનની શોધ કરી. આ દરેકના સંયોગો છે. આવા બધા સંયોગોમાં આટલા બધા પ્રયોગો આટલા વૈજ્ઞાનિકો કરે છે, એમાં કોઈએ એમ કીધું કે અમને આત્મા નામના પદાર્થની ઉત્પત્તિનો અનુભવ થયો? કોઈ સંયોગો એની ઉત્પત્તિ માટે અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. આત્માનો આ બીજો ગુણ, આત્મા ત્રિકાળવર્તી છે અને આત્મા અનુત્પન્ન છે. પોતાના જ સ્વરૂપને જાણવાનું છે. આજે આપણે પોતાની જ ઓળખાણ કરીએ છીએ. સમ્યક દર્શનનો પત્ર છે આ. આ બોધ અપૂર્વ છે. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ આ છ પદ કીધા છે કે આટલી વિચારણા કર, સ્વસ્થતાથી કર, શાંતિથી કર, સહજ ભાવે કર, સ્થિરતાથી કર. કે આત્મા જેમ બધા પદાર્થોને ગુણ છે, એમ સ્વ પર પ્રકાશક ગુણ હોવાને કારણે એનું અસ્તિત્વ છે. બધા પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. આ પદાર્થો સંયોગે કરીને ઉત્પન્ન થયા છે. કોઈ પદાર્થ પોતાની મેળે સ્વયંભૂ નથી. આત્મા નામની જે પદાર્થ છે એ સ્વભાવે કરીને પદાર્થ છે, કારણ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. એટલું જ નહીં, પણ કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે તે અનુત્પન્ન છે. કોઈ સંયોગથી ચેતન સત્તા, ઉપયોગ નામનો ગુણ જેનામાં હોય, ચૈતન્ય જેનામાં હોય, એવી કોઈ સંયોગથી આવો કોઈ પદાર્થની નિર્મિતિ એ થતા થવા યોગ્ય ચેતન સત્તા એમાંથી થઈ શકે એમ નથી. જબરજસ્ત આ છે. આ એક એક વસ્તુ ઉપર ખૂબ વિચારણા, ભાવન, મનન, ચિંતન, સતત, જ્યાં સુધી અનુભૂતિ ન થાય ત્યાં સુધી સતત એનું ઘોલણ. આ સમ્યક દર્શન માટેની પ્રોસેસ છે. કે તમે જ્ઞાનીઓએ જે વચન ક્યાં છે એ વચનના આધાર ઉપર કર વિચાર, તો શું વિચારણા થશે તો આત્મજ્ઞાન થયા વિના નહીં રહે.
જ્યાં ઉપજે સુવિચારેણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ.
અનંત ઉપકાર છે પરમ કૃપાળુ દેવ. આ પુરુષે આપણા ઉપર આવું અગમ્ય એવું આત્મશાસ્ત્ર ચૈતન્યનું, મહાન વૈજ્ઞાનિકો હજી જ્યાં ગોઠા ખાય છે આ 21મી સદીમાં પણ, આ પદાર્થ નથી બતાવી શકતા અને પદાર્થ છે, લેબોરેટરીમાં અટવાયા છે, સંયોગોમાં અટવાયા છે. જુદી જુદી ધારણાઓ કરે છે, આત્મા પકડાતો નથી, આત્મા અનુભવગોચર થતો નથી. જુદા જુદા પ્રયોગો થાય છે, એના ફોટા લીએ, એનું જુદી જુદી પ્રકારની સાયન્ટિફિક જેટલા સાધનો હાથમાં આવે એનાથી આત્માને શોધવા પ્રયત્ન કરે, અને આત્માને શોધીને જો એનું સર્જન થઈ જાય તો મોનોપોલી કરતો એવો પદાર્થ બની જાય, પછી તો કહેવતારે કેટલા આત્મા જોઈ છે બોલ, પેટન્ટ કરાવી લો હવે તો દુનિયામાં. પ્રભુ, કોમ્પ્યુટર બની જશે, ટેલિફોન બની જશે, ઇન્ટરનેટ બની જશે, જે આપો એ જ્ઞાનનો સંગ્રહ કરીને એને રિપીટ કરી શકે એવા સંયોગોથી પદાર્થ બનશે, પણ સ્વયંભૂ જ્ઞાન જેનો હોય એની અંદર એવો પદાર્થ એ આત્મા એ નહીં બની શકે. એ ગુણ તો ચૈતન્યનો છે, એ પદાર્થનો નથી. એ કહે છે કે સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. આપણે પોતાના સંબંધમાં વિચારવું છે, જ્યારે હું આત્મા છું ત્યારે આ દ્રષ્ટિ આવે કે કોઈ સત્તાથી હું પ્રગટ થવા યોગ્ય નથી, ઉત્પન્ન થવા યોગ્ય નથી, હું અનુત્પન્ન છું. તો સંયોગોથી શરીર ઉત્પન્ન થાય, સંયોગોથી આત્મા ઉત્પન્ન ન થાય. આ વાત જો બેસે તો મોહના ઘણા બંધનો તૂટી જાય. મને ઉત્પન્ન કરનાર એમ કરીને જે વિચારણા શરૂ કરીએ છીએ, અને મારા ઉત્પન્ન થયેલા મારું માને નહીં એ જે મોહની અંદરનું જે ગાંડ પણ કરીએ છીએ, આ એકય વાત નથી. આ મેં છે ને, મારા છે ને, મારે એનું કરવું છે ને, ફરજ છે ને, એનું આટલું થવાનું છે. અરે પ્રત્યેક જીવ સ્વતંત્ર છે, અનુત્પન્ન છે. પ્રત્યેકને પોતાના શુભાશુભ કર્મો છે, પ્રત્યેકને પોતાનું પ્રારબ્ધ છે, પ્રત્યેકને પોતાની નિયતિ છે, પ્રત્યેકને પોતાની ભવિતવ્યતા છે. આ સ્વતંત્ર દ્રવ્ય છે. એ કોઈની સાથે સંયોગો, આ પ્રકારના શરીર સંયોગો ખરા, એ સંબંધો બધા કાળવર્તી ખરા, પણ ત્રિકાળથી તો પોતે અખંડ, અભેદ, નિત્ય, શાશ્વત, સ્વાયત્ત, સ્વતંત્ર, પોતાના ભાવોનો કરતા અને ભાવોના આધાર ઉપર કર્મોનો કરતા. અશુભ ભાવ હશે તો કર્મ બાંધતો જશે, શુદ્ધમાં હશે તો મુક્તિ તરફ જશે. પોતાના સુખ દુઃખનો કરતા, પોતાના પરિણામનો કરતા, સ્વભાવમાં છે કે વિભાવમાં છે એટલું જ નક્કી કરવાનું. આવો આત્મા એ કે છે, એની ઉત્પત્તિ એ ચૈતન્ય સત્તા કોઈ પણ સંયોગી દ્રવ્યથી પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. આત્મા ત્રિકાળવર્તી છે, આત્મા અનુત્પન્ન છે. જે પદાર્થોના આધાર ઉપર કહ્યું કે આત્મા છે, એ પદાર્થો કાળવર્તી છે, આત્મા ત્રિકાળી છે. એ પદાર્થો સંયોગથી પેદા થયેલા છે, એનો સંયોગે કરીને પદાર્થ છે. આત્મા સંયોગી, કોઈ સંયોગો એવા છે નહીં જેનાથી ચૈતન્ય સત્તા પ્રગટ થાય, માટે સ્વભાવે કરીને છે, એનો સ્વભાવ છે. એ સ્વભાવે કરીને રહેલો પદાર્થ અનુત્પન્ન છે. સંસારમાં પુદગળથી આખી સૃષ્ટિની રચના થઈ, અને પુદગળના સ્વભાવમાં ગુણ છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. એની મેળવણી કરી છે માત્ર બધી વૈજ્ઞાનિકોએ, અથવા તો આ બધા જેને રચનાઓ કરી છે ભૌતિકની, એ માત્ર એની મેળવણી કરી છે. કેટલા અણુ આટલા લેવા, કેટલા અણુ આટલા લેવા, કેટલા એના અણુ, આ બધા પરમાણુનું ગણિત છે, સંયોગોનું ગણિત છે. ગુણ એની અંદર છે, વર્ણ છે, દુનિયામાં રૂપ દેખાય છે, પછી અનેક પ્રકારના રૂપ દેખાય, કેટલા કલર, કેટલા શેડ્સ, અને એની કેટલી સૂક્ષ્મતા. લો એક માત્ર દિવાલ રંગવાનું હોય તો કાર્ડ આપે, એમાં 40-50 આપે, ઓળો મૂંઝાઈ જાય કે આમાં શું કરવું હવે. એ નવાણું કા દુકાનમાં જાય અને કહે કે લગ્ન પ્રસંગ આવવાનો છે, સાડીઓ ખરીદવી છે, જે મૂકે તાકા મંડે ખોલવા, હવે આની અંદરથી શું ભેદ ખબર ન પડે. એક એકના કલર, એક એકની ડિઝાઇન, એક એકના રૂપ, એક એકની શાઇનિંગ તમે જોયા કરો. વર્ણ એ પરમાણુનો સ્વભાવ છે, માટે આ બધું છે. ગંધ એ પરમાણુનો સ્વભાવ છે. રૂપ, રસ, ગંધ અને વર્ણ આ ચાર ગુણો એ પૂદગલના છે. એક એક પૂદગલના અંશે અંશની અંદર આ ગુણો છે. એમ ચૈતન્યનો ગુણ આત્માના એક એક પ્રદેશમાં છે. જ્ઞાતા જ્ઞાન ગુણ છે એ કઈ અહીંના પ્રદેશમાં છે અને પગના પ્રદેશમાં નથી. અજબ વાત છે. એટલી જો સમજમાં આવે તો આ વિતરાગ વિજ્ઞાન અને આ વિજ્ઞાનીઓ ત્યારે આ જગતના બધા જ વૈજ્ઞાનિકો વામણા લાગે. વામણા તાપા પગલી અને છબછબિયા કરે છે. દીકરો કશું જ ખબર નથી પડતી. આત્મા અનુત્પન્ન છે. કોઈ સંયોગીથી આ ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. જેટલા સંયોગ કરવા એ કરો, કેમ કે તમે જે પ્રયોગ કરો છો એ પરમાણુના કરો છો. એ પરમાણુના પદાર્થ ઉપર સંયોગે કરીને પરિણામને ઉપજવા માટે પ્રયત્ન થાય છે. આ તો સ્વભાવે કરીને, આ તો સ્વયંભૂ છે, આનું અસ્તિત્વ છે જ. સ્વભાવે કરીને પદાર્થ છે, આ અનુત્પન્ન છે ભાઈ. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ઉત્પન્ન થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. આ આત્માનો ત્રીજો ગુણ. આત્મા ત્રિકાળી છે, આત્મા અનુત્પન્ન છે અને આત્મા અવિનાશી છે. શું કામ અવિનાશી છે? કે સંયોગથી ઉત્પન્ન થયો નથી. જે સંયોગથી ઉત્પન્ન થાય એને વિયોગ થયા વિના રહે નહીં. આજે કે કાલે એકાળનો પ્રશ્ન છે. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ. પરંતુ જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. જ્યાં બે પરમાણુ ભેગા થયા ત્યાં છૂટા પડે જ છૂટકો છે. કેમ કે પરમાણુનો સ્વભાવ છે પૂરણ અને ગલન, ભેગા થવું અને વિખરાવું, સડવું ને પડવું. આ પૂદગલનો સ્વભાવ છે. ગમે તેટલું રેણ દઈએ, સાચવી રાખીએ, પેકિંગ કરીએ, તો આ પરમાણુ છૂટા પડ્યા વિના રહે જ નહીં. આપણને એમ થાય કે કાંઈ નહોતું, ખૂબ સાચવીને રાખ્યું, તો જર્જરી ગયું બધું. ગયું કારણ કે એનો સ્વભાવ છે, રહેશે જ નહીં. શીર્ણ વિશીર્ણ જીર્ણતા એનો સ્વભાવ છે. એટલે કહ્યું કે જન્મ જરા અને મૃત્યુ, રોગ આવે કે ન આવે, પણ ખખડી જાય કે નહીં તો કયો ખખડી જાય. શરીરનો સ્વભાવ છે પરમાણુનો ભેળા થયા. આ દેહ છે પરમાણુનો પિંડ છે. એમાં વર્ણ છે, ગંધ છે, રસ છે ને સ્પર્શ. એના આધાર ઉપર ઇન્દ્રિયોના વ્યવહાર છે, વિષયો છે, પણ પરમાણુનો પિંડ છે. હવે ભેળા થાય છે, પૂરણની અવસ્થા સુધી ભેળા થાય અને ગલનની અવસ્થા શરૂ થઈ તો સંસારનો કોઈ રસાયણ એને કે ફેવિકોલ નાખો, એકેય પરમાણુ મારું છૂટું ન પડવું જોઈએ. ચાલે ખરું ભાઈ? જેમ જેમ શરીરનું ઉંમર વધે એમ જરા એનો ધર્મ છે. જરા એ ધર્મ છે પરમાણુનો. શરીર છે એ પરમાણુનો પિંડ છે. અને એના રૂપ બધા બદલાય. કોઈ રૂપાળો, કોઈ કાળો, એ કાંઈ નહીં. એના પરમાણુ છે એની અંદર વર્ણ ગંધ. હવે કેટલા પરમાણુ કયા આવ્યા છે એ એનું પ્રપોર્શન છે. એણે જ જગતમાંથી ભેળા કર્યા. એની પોતાની કર્મ પ્રકૃતિ અનુસાર એ સંયોજન થયું છે આખું શરીરનું. સારું શરીર, ખરાબ શરીર, લાંબુ, ટૂંકું, પાતળું, ઘટ, જીવ, તેવું ગમે તે, રોગી, નિરોગી, અનેક પ્રકારનું અંદર સ્વસ્વર, દુસ્વર, આ બધી કર્મની પ્રકૃતિઓ વાંચીએ કર્મગ્રંથ. 158 પ્રકૃતિ, એમાં 110 ભેળી થાય ત્યારે શરીરની રચના થાય. એના બંધારણ, એના હાડકા, એ બધાના બંધ કેવા, એની મજબૂતી કેવી, અને પછી કંઈક મારા ઘૂંટણ ઘસાઈ જ જાય. લેતી વખતે ઘૂંટણના પરમાણુ વધારે લેવાતા, ઓછા લીધા તો ગયું. આની કાંઈ વિચારણા ચર્ચા કરવા જેવું નથી. આ સંયોગ છે. આટલી એક લક્ષ આવે તો બાકીની કેટલી બાબતમાંથી મુક્ત થઈ જવાય. આખો થી આર્ત ધ્યાનમાં રહેતો હોય, હા શરીર હાડું નથી રહેતું, આનું આમ છે ને, આ જુઓ આ જરા હવામાન બદલ્યું છે ને, આ કંઈ ખાવાનું આમ છે ને, આ બધું આર્ત ધ્યાન તારું છે ભાઈ, આ તારા પરમાણુ છે ને, તે હાચા પૈકડા નથી થાય. હવે જે છે ભોગવી લે. સાચી વાત તો જ્ઞાની એ કહે છે કે પરમાણુ રહિત થઈ જાય ને. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, બસ તેથી સાદી અનંત અનંત સમાધિ સુખ. મારે તારે સુખ જોઈએ છે, સમાધિ સુખ જોઈએ છે, અનંત સુખ જોઈએ છે, પરમાણુનો સ્પર્શ છોડી દે. પણ સાહેબ મારે નથી જોતા, લઈ જાઓ. એમને છૂટે કેમ કે ગ્રહણ તે કર્યા છે અને તે ભાવથી ગ્રહણ કર્યા છે, માટે ભાવથી છોડ. ભાવથી કહે કે હું શરીર નથી, ભાવથી છોડવાથી જ છૂટે. જે ભાવે ગ્રહણ કર્યા છે એથી વિપરીત ભાવે છોડ. બહુ માયા કરી છે અને હજી કરસ અવિનાશી છે. ત્રણ સૂત્ર બરોબર પકડાઈ જાય. આત્મા ત્રિકાળવર્તી છે, પદાર્થ કાળવર્તી છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, સંયોગથી નહીં, અને પદાર્થો સંયોગે કરીને પદાર્થ છે. અને ત્રીજું, આત્મા સંયોગથી ઉત્પન્ન ન થવાને કારણે પેલા સંયોગવાળા વિનાશી છે અને આ અસંયોગી હોવાને કારણે અવિનાશી છે. જ્યાં જ્યાં સંયોગથી વસ્તુ હાથમાં આવી એટલે સમજી જ લેવાનું કે આ વસ્તુ વિનાશી છે, આ કાયમી ટકે નહીં, તો એ અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લઈ પણ હોય નહીં. આ વૈજ્ઞાનિક નિયમ સિદ્ધાંતની અંદરના કેટલાક સત અને ઋત. સત એટલે જગતની અંદર ત્રિકાલા બાધિત જે સિદ્ધાંત છે એને સત કહેવાય, અને ઋત એટલે સિદ્ધાંતના આધાર ઉપર જ પરિણામ થયા કરે. આ જગત આ કુદરતના નિયમો છે. મ્યુનિસિપાલિટી કાયદો કરે એને ઋત ન કહેવાય, સ્ટેટ ગવર્મેન્ટ કાયદો કરે એ ઋત નથી, માણસે પોતાને બનાવેલા નિયમો છે એ ઋત નથી. આ તો કુદરતે બનાવેલા નિયમ છે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. જે ઉગ્યું તે આત્મે આરૂત છે, ખીલ્યું તે કરમાય, જન્મ્યું તે મરે આરૂત છે, જન્મ ને જરા એનું ઋત છે. સત ને ઋત ઉપર આધારિત પરમાર્થ અને ધર્મ ઉભો છે. ઋતને ઓળખીએ આપણે કાયદાના ચોપડા વાંચીને બેસીએ છીએ, કુદરતના કાયદા વાંચતા શીખી જઈએ કે ઋત શું કહે છે, કે કોઈ કોઈનું નથી. મેં તો સમજાઈ ગયું, ઋત કોઈ કોઈનું નથી, ઋત છે. કોઈ જુદી ભાષામાં કહીએ, કોઈ જુદી ભાષામાં કરો નરસયો કે જે ગમે દેવગુરુ જગતને તે તણો ખરખરો ફોક કરો. આપણો ચિંતવ્યો અર્થ કઈ ના સરે વૃથા હૃદયે, હા ઉદરે ખોટે ખોટો ઉદ્વેગ થશે, બીજું કઈ થશે નહીં. કારણ કે એનું ઋત શું છે? ઋત એ જ છે કે જે થવાનું હોય તે. સત ને ઋત ની પકડ કરો, સત હું છું અને હવે હું ઋતને આધીન છું, ઋતને આધીન છું. મેં દેહ ધારણ કર્યો છે તો દેહ છૂટશે, ઋતને આધીન છું. આ કુદરતનો નિયમ છે, ડોક્ટરનો નિયમ. એમ કે તમે આટલું કહી દો તો વાંધો ન આવે, એક તો બતાવ તારું કીધેલું મને લો જીવતો હોય એવો. આટલા ડોક્ટરો થયા, કોઈના બાપ નથી મેં રહેવું ખરું, કોઈની માં ન મરી હોય તો શું કે આ જરાક આમ આ ઉતાવળ થઈ ગઈ, આનું આમ થઈ ગયું. અરે પણ ગમે તે થાય, ઋત શું કે છે કે મરવું એ ઋત છે. મેડિકલ સાયન્સ કે છે કે આનું આમ કરી આવ્યું જાય, એનું આવ્યું જાય, આટલું આ કરી નાખે, લગ્ન આ દવા લઈ લે, આ ઇન્જેક્શન લઈ લે, આ ટ્રીટમેન્ટ આવી જાય, ટાઈમસર આવી ગયો. આપણે બધા બહુ ફાવી ગયા. શું ફાવી ગયો? તારું આયુષ્ય હતું ત્યાં સુધી તું ફાવી ગયો, પછી તો ઓલો ડોક્ટરે કહે મરવાનો થયો છે, આમાં હું શું કરું? કેમ તમારું આને આને કાયમ કરી દેવાનું નથી, આ અવિનાશી તો એવું મેડિકલ સાયન્સ નથી હો. એ તો બોલે નહીં એટલું જ, આપણને કહે તો પછી એને બિલ તમે ચૂકવો. મતલબનો સંસાર ચાલ્યા કરે છે. એ કહે છે કારણ કે જો પદાર્થનો વિનાશી હોય તો એ પદાર્થ પાછો ક્યાંક ભળી જવો જોઈએ. કોઈનો વિનાશ થાય તો જાય ક્યાં? તો જગતનો નિયમ એ છે કે કોઈ પણ વસ્તુનો સર્વથા નાશ થાય નહીં, રૂપાંતર થાય, રૂપાંતર થાય. ઘડો ફૂટી જાય તો ઠીકરા થાય, ઠીકરા ખોવાઈ જાય તો પછી ક્યાં જાય? માટીમાં થાય. પણ આખરે પદાર્થ જ્યાંથી ઉત્પન્ન થયો હોય એમાં જઈને સમાઈ જાય. હવે આત્મા જો વિનાશી હોય તો અહીંયા જ્ઞાની કહે છે કે કેમાં ભળે એ કહી દે. ચૈતન્ય સત્તા છે, જળમાં ભળે? તો કે ચૈતન્ય સત્તા ક્યારેય જળમાં ભળે નહીં. જળમાં ચૈતન્ય સત્તાનો ગુણ ન આવે અને ચૈતન્ય સત્તામાં જળ ન આવે. કોઈ કાળે બની શકે નહીં. દૂધમાં સાકર નાખીએ તો દૂધ મીઠું થાય, એ પૂદગળે પૂદગળનો સંબંધ કીધો. પણ શરીરમાં આત્મા નાખીએ તો શરીર ચેતન થાય. અને આત્મા કેટલો નાખ્યો છે? પરમાણુએ પરમાણુએ દીધો છે. એક પરમાણુ એવું નથી કે જે આત્માનો પ્રદેશ ભેગો આપ્યો ન હોય. અને આત્માના પ્રદેશમાં કેટલા ગુણ છે? અનંતા ગુણ આપ્યા. તોય આ જ્યાં ગયું ત્યાં શરીર તો પાછું એવું ને એવું જળ રહ્યું. તો ભાઈ આ દૂધને ખાંડનો વ્યવહાર નથી. જળથી ચેતન નીપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈ નહીં, ક્યારે કદી નથી. આ સત અને રૂપના સિદ્ધાંતો સમજીએ. આ સત એ પોતાનું સ્વરૂપ છે, પોતાનો સ્વભાવ છે, અને રૂપ છે એ આખી જગતના બધા છ છ દ્રવ્યો કેવી રીતે ચાલે એનું રૂપ છે. અને તું સત હોવા છતાં રૂપને આધીન છે. એટલે જ્યારે જ્યારે તું સંબંધના જગતમાં જીવ ત્યારે બાકીના કાયદાના આધારે જીવવા કરતા કુદરતનો કાયદો શું છે, નિસર્ગનો કાયદો શું છે, જો એ સમજાઈ જાય, વસુંધરાનો ન્યાય શું છે એ જો સમજાઈ જાય તો ક્યાંય જગતમાં અન્યાય પણ લાગશે નહીં, સમાધાન મળશે, ઉદ્વેગ નહીં થાય. કોઈ અનેક પ્રકારના વિષમ પરિણામો જે છે જીવને, એ બધા પરિણામો શાંત થશે. જીવ પોતાના સ્વભાવમાં સ્થિર થવા પ્રયત્ન કરશે. પણ જીવ પોતાનું સ્વરૂપ જાણે તો આજની આપણે બીજા પદમાં નક્કી કર્યું સૂત્ર, આત્મા ત્રિકાળવર્તી છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે અને આત્મા અવિનાશી છે. પેલામાં આત્મા છે, બીજામાં નિત્ય છે. નિત્ય કેવો? કેમ કે આપણી નિત્ય સમજે છે જ્ઞાની કે આ નિત્ય પાછળ નહીં સમજે. આ 5 વર્ષ વધારે હાલે તો સમજી જાય કે કાયમ છે. આ સંસારના સંબંધમાં આપણે મને કાયમી નોકરી મળી ગઈ, અરે ઓલો કાલ દઈ દે ફરફર્યું કે હવે આપણે હાલે એમ નથી, બહુ તો તું તારો હક લઈને જા, હેઠો ઉતરી જાય. આપણે માની છે બધું કાયમી છે. નિત્ય ત્રિકાળવર્તી, નિત્યનો અર્થ શું? ત્રિકાળવર્તી. નિત્યનો બીજો અર્થ અવિનાશી. તારો આત્મા છે, જા, કોઈ દી નાશ નહીં થાય. કેવું અભય વચન જ્ઞાનીઓ આપ્યું પોતાની ઓળખાણ કરાવીને, કે આ ઓળખાણ પ્રમાણે ચાલ્યો જા, જા અમે તને કહીએ છીએ કે તારો કોઈ દિવસ નાશ નહીં. દુનિયામાં ગમે તેટલી ઉથલ પાથલ થાય અને સૃષ્ટિનો પ્રલય થાય, સૃષ્ટિનો પ્રલય થાય તો તારો નાશ? અરે આ અદ્ભુત વાત. આત્મા નિત્ય છે કારણ કે સ્વભાવે કરીને પદાર્થ, એનું હોવું એ જ આ સૃષ્ટિનું હોવું છે. આત્માનું હોવું એ જ સૃષ્ટિનું હોવું છે. લોક કોને કહેવાય? 6 દ્રવ્યોનું હોવા પણ એ લોક છે. જો 6 દ્રવ્ય નથી તો લોક નથી, અને એમાંનું 1 દ્રવ્ય નથી તો લોક નથી. લોકની વ્યાખ્યા છે. અલોક કહી દીધો જ્યાં 1 દ્રવ્ય ન જાતા હોય તો. એવી લોકાલોકનું સ્વરૂપ વિતરાગ વિજ્ઞાન છે. આપણે અત્યારે માત્ર એક જ વસ્તુ ઉપર આજે લક્ષ રાખો કે આ આત્મા નિત્ય છે, ત્રિકાળવર્તી છે, સ્વભાવે કરીને પદાર્થ છે અને એથી કરીને અવિનાશી છે. તો આત્મા નિત્ય ત્રિકાળ અવિનાશી સત્પુરુષનો બળ દેખાય.